सुष्टो मुक्त गणेर निजाक्षर पदे दिव्याकृति सादर यो भक्तो प्रगति बभुव दया धर्मा जन श्रेयसे अत्रोन्मूलयितुं त्वधर्ममवितुं साधुश्च धर्मं शुभम् ध्यायेतं हरिमीश्वरेश्वरमहं सद्बुद्धिदं सर्वदा ॐ श्रीपूर्णपुरुषोत्तम नारायणाय नमो नमः अक्षरधामाधिपतये राजाधिराजाय परात्पराय सर्वान्तर्यामीणे सर्वावतारिणे सर्वाधाराय सर्वप्रकाशकाय सर्वप्रेरकाय सर्वोपरि श्रीस्वामिनारायणाय नमो नमः परमध्येयस्वरूपाय श्रीहरिकृष्णमहाराजाय सर्वकारणकारणाय नमो नमः सदानन्ददायिने आनन्दघनमूर्तये श्रीसहजानन्दस्वामिने नमो नमः कठिनतपकारिणे कन्दमूलफल आसीने कृशतनवे श्रीनीलकण्ठवर्णिराजाय नमो नमः साधुसेवापरायणाय महादयालवे श्रीसर्जुदासाय नमो नमः बालरूपाय महामनोहराय मन्दमन्दमुखहासाय अतिसमर्थाय अतिकोमलाङ्गाय श्रीघनश्याम महाराजाय नमो नमः प्रकटपूर्णपुरुषोत्तमनारायणम् अखण्डहृदिधारकाय श्रीहरिस्वरूपनिमग्नाय अतिसमर्थाय आदिगुरवे सद्गुरुवर्याय पञ्चशतपरमहंसमुख्याय श्रीगोपालानन्दस्वामिने नमो नमः सद्गुरु श्रीमुक्तानन्दस्वामिने आनन्दानन्दस्वामिने सद्गुरु श्रीगुणातीतानन्दमुने ब्रह्मानन्दस्वामिने नित्यानन्दस्वामिने सुखानन्दस्वामिने कृपानन्द स्वामिने सदानन्द स्वामिने स्वरूपानन्द स्वामिने सच्चिदानन्द स्वामिने सिद्धानन्द स्वामिने योगानन्द स्वामिने चैतन्यानन्द स्वामिने व्यापकानन्द स्वामिने रामदास स्वामिने भायत्मानन्द स्वामिने निष्कुळानन्द स्वामिने प्रेमानन्द स्वामिने इत्यादि सर्वनन्द सद्भ्यो नमो नमः सद्गुरु श्री आधारानन्द मुने मम गुरुवर्य श्रीराधारमण स्वामिने सर्वधामस्त मुक्तेभ्यः प्रकट सर्वसाधु हरिभक्तेभ्यो नमो नमः वाला भक्तो विक्रम संवत 2069 आसोवत बीज छे आजे तारीख 20 ऑक्टोबर 2013 रविवार श्री स्वामीनारायण मंदिर कुंडल धाम द्वारा आयोजित सद्गुरु श्री आनंदानंद स्वामी ना आख्यान नी आ सभा छे। एक स्वामीनारायण भगवान ना महासंत नी कथा अपने सांभळी रह्या छीए एनु जीवन माणी रह्या छीए। धरती उपर कोई जन्म लईने आवे छे केवी रीते जीवे छे અને કેવી રીતે તે પોતાનું જીવન પૂરું કરે છે એ એક લાંબી કહાની હોય છે। આપણે પણ બધા એ રીતે આવ્યા છીએ, જીવી રહ્યા છીએ, પૂરું પણ કરશું, બીજા પણ એ રીતે જ આ લોકમાંથી સૌ વિદાય લેશે। પરંતુ મહાપુરુષોના જે જીવન છે એ અનેકને પ્રેરણાદાયી હોય છે, એ સૌના આદર્શ હોય છે। એમની કથા સાંભળીને આપણે એમાંથી જો કંઈક શીખીએ તો આપણને બહુ મોટો ફાયદો થાય અને આપણે જે મેળવવા નીકળ્યા છીએ, જે ધ્યેય બાંધીને બેઠા છીએ, તેની પ્રાપ્તિ ઘણી સુલભ થઈ જાય। તો વાલા ભક્તો, आइए हम सब मिलके सभा के आरंभ में भगवान ने प्रार्थना करिए। ब्रह्मांड ना सर्वे मोटा मोटा अधीश तेनी सुनी ने प्रार्थना आव्या अक्षराधीश तमे अहीं आव्या हे अक्षराधीश। वाला भक्तो आपने बदा जानिए छे आपने जे ब्रह्मांड में रहिए छे ते ब्रह्मांड नी रचना थई एने बरोबर अर्धी आवरदा थई ત્યાં સુધી આ બ્રહ્માંડના મોટા મોટા અધિપતિઓએ પૂર્ણ પુરુષોત્તમ નારાયણને પ્રાર્થના કરી, એકવાર અમારા બ્રહ્માંડમાં તમે પધારો। ત્યારે અક્ષરધામના મુક્તો સાથે વિચારણા કરી સર્વ અવતારના અવતારી સર્વોપરી જે કોઈ એક સુપ્રીમ ગોડ અંતિમ જે હવની ઉપર જે છે એવા ભગવાન આ બ્રહ્માંડમાં પહેલા વહેલા વિક્રમ સંવત 1837 અયોધ્યાની બાજુમાં રહેલા છપૈયા ગામમાં ધર્મદેવ થકી માં ભક્તિને આંગણે પ્રગટ થયા। આ બ્રહ્માંડના સર્વે મોટા મોટા અધીશ તેની સુણીને પ્રાર્થના તેની સુણીને પ્રાર્થના આવ્યા અક્ષરાધીશ
આવ્યા અક્ષરાધીશ
જી આવ્યા અક્ષરાધીશ
આવ્યા અક્ષરાધીશ
પ્રથમ વારે પરમાત્મા સર્વપરે સુખધામ
પ્રથમ વારે પરમાત્મા
પ્રથમ વારે પરમાત્મા સર્વપરે સુખધામ
પ્રથમ વારે પરમાત્મા સર્વપરે સુખધામ
અક્ષર
સૌ તમને આધીન પિયુડા સૌ તમને આદે ધામ ધામ ના મુક્તોને હો હો ધામ ધામ ના મુક્તોને લાવ્યા નિજ સંગા
ભક્તો, ભગવાન તો મળ્યા હોય, સંતો મળ્યા હોય, હરિભક્તો મળ્યા હોય, પણ જો એનો મહિમા નશો ન હોય તો આનંદ ન મળે. સહજાનંદ મળે તો પણ આનંદ ન મળે. એનો પાવર જોઈ, કેમ જોઈ. બધાને એ આનંદ ને એક નશો નથી હોતો, અમુક અમુક ને હોય. જેને આ નશો હોય ને એ બળિયા બહુ હોય. પ્રેમજી દાદા ને હતો, આજે પ્રેમજી દાદાને યાદ કરી. પ્રેમજી દેવજી ગાબાણી ખોપાળા, અત્રે એના બે ભાઈ બેઠા છે, ગણેશ દાદા વનાભાઈ. જબરો નશો હતો, કેફ. મને મનમાં એમ થાય છે કે આપણે એ નશો શા માટે રાખતા હોતા નથી એમ. મને પોતાને એમ થાય, આપણે શું બળિયા નથી થવું? આપણને કેમ ખુમારી કેમ નહીં? આ બ્રહ્માંડમાં કોઈને ન મળ્યું હોય એવું બધું આપણને મળ્યું, છતાં તુચ્છ વિષય સારું, તુચ્છ આ શરીરમાં બંધાઈને આપણે એના દાસ કેમ રહીએ છીએ? ઓલો નશો નહીં ને એટલે કેફ ન ચડે. ભડલીમાં બાઈ ભારો લઈને બજારે નીકળી, ભડલીવાળા ભાણખાચર જોઈને એટલું બોલ્યા કે માલિક બળુકી બહુ મોટો ભારો પડી છે. ઘરે આવીને ફળિયામાં ભારો નાખીને એના ધણીને કે હું તારું ઘર નહીં માંડું, મને તો ભાણખાચરે વખાણી. એવી કેફમાં આવી ગઈ. બોલો, આટલી વાતમાં નશો ચડ્યો? આપણને ભગવાન સ્વામિનારાયણે એના આશ્રિત માન્યા. આપણા કેટલાય કામ કરે છે ભગવાન, આપણી હારો હાર રહે છે, સર્વ રીતે આપણને સુખ આપે છે. તો એ નશો નહીં, બોલો, કશો નશો નહીં. હા, લબાડ રામ જેવા ભગત બધા, શું ભગવાનને આનંદ થાય. હે, બોલો બોલો. ભાવનગરના દરબારનો એઠો હોકો પીધો, તને કઈ વાત છે ને? હો હો હો, એની વાત ભૂલી ગયો. આ એક એક શટ લીધી, એવો કેફ છે. હા, આખી જિંદગી એને વાત કરી ભાવનગરના ના વજે છે ને, હા, પ્રસાદીનો મેં હોકો પીધો છે કે વાત શું કરો છો એમ. જીવો ત્યાં સુધી કેફમાં વાત કરતો, આપણને આવા મોટા ભગવાન મળ્યા, કઈ માલિક ન મળે. બોલો જોર આપણામાં, હાવ આમ આમ હાવ લબાડરામાં, આવું કેવું? તો સ્વામિનારાયણ ભગવાનનો આપણે કપાળે તિલક જાણલો, સ્વામિનારાયણ ભગવાનની આપણા ગળામાં કંઠી, સ્વામિનારાયણ ભગવાનનું રાજ્ય આપણા કંઠમાં નામ લેવાય છે, આપણે સ્વામિનારાયણ ભગવાનને ધરાવેલી પ્રસાદી જમીએ છીએ, સ્વામિનારાયણ ભગવાનના મોટા સંતોને આપણે મળ્યા છીએ, ભગવાનના હારા હારા ભક્તો ભેળા રહીએ છીએ, અને કોઈ નશો નહીં, કોઈ આનંદ નહીં, કોઈ ઉત્સાહ ને ઉમંગ નહીં. હજ તેરી કે આ તે કઈ જાતની જિંદગી, આ શું બધું? અને સાંભળી લેજો, ભગવાન ભેળા રહેતા હોઈએ ને તો પણ જો મહિમાન નશો ન હોય ને તો ભગવાનનું સુખ કાંઈ આવે નહીં. હા, કાંઈ ન આવે. મહિમા સમજીને એનો અમલ રાખે એને એનો આનંદ આવે છે ભાઈ, બધાને નહીં આવતો. માટે વાલા ભક્તો, આપણે તો ફાવી ગયા છીએ. અહો, મારા ભાગ્યને તમે મળ્યા મહારાજ, સર્વોપરી સ્વામિનારાયણ ભગવાન મળ્યા આપણને, સર્વોપરી સ્વામિનારાયણ ભગવાન. આ તો એવી વાતો કરવી છે. અમદાવાદમાં શ્રી હરિની સર્વોપરિતાના સાક્ષી સ્વામી આનંદાનંદજી બન્યા હતા એકવાર અમદાવાદમાં. વાત કરું તમને, વર્ણવીન સંવત 1914 ની સાલ હતી ત્યારે એકવાર ગુણાતીતાનંદ સ્વામી વડતાલ સમયો કરી નીકળ્યા. એ વખતે સ્વામીની સાથે સુકમુનિ, પવિત્રાનંદ સ્વામી વગેરે સંતો હતા અને શિવલાલભાઈ વગેરે 300 જેટલા હરિભગત હતા. આ બધો સંઘ પગ રસ્તે ચાલીને જેતલપુર થઈ અમદાવાદ આવ્યો. ત્યાં હાલ જે સભા મંડપ છે ત્યાં હવેલી હતી એ વખતે, તેમાં હવ ઉતર્યા. પછી બીજે દિવસે ચોકમાં સભા થઈ. આચાર્ય શ્રી અયોધ્યા પ્રસાદજી મહારાજે સદગુરુ ગુણાતીતાનંદ સ્વામીને વિનંતી કરીને કહ્યું, સ્વામી આજ તો અમને બધાય અમદાવાદ વાળાને તમારી અમૃતવાણીનો લાભ આપો, તમે તો ભગવાનના નિષ્ઠાવાન કૃપા પાત્ર મહાપુરુષ. ત્યારે સ્વામી કે બહુ સારું. સ્વામીએ ભગવાન શ્રીનું મંગળાચરણ કર્યું, ભાષણ શરૂ કર્યું, આંકડાય સ્વાહા વાંકડાય સ્વાહા. અયોધ્યા પ્રસાદજી મહારાજ કે, સ્વામી ઈ શું કહ્યું? ત્યારે સ્વામી કે, આંકડાય એટલે પ્રકૃતિ પુરુષ માંથી જે કાંઈ થયેલ છે તે સર્વે કાળનો કોળિયો છે, એમાં ક્યાંય પ્રીતિ ન રાખવી, એનું નામ આંકડાય સ્વાહા. વાહ, તે વાંકડાય સ્વાહા એટલે, વાંકડાય સ્વાહા એટલે અનંત કોટી બ્રહ્માંડ વિશે જે 10-10 મૂર્તિઓ છે તે મહારાજની આજ્ઞા ઉપાસના એ કરીને મોટપને પામેલ છે, સર્વે મહારાજનું દીધું કળથું ખાય છે, એમ મહારાજની સર્વોપરીપણાની ઘણી વાતો કરી. ત્યારે અમદાવાદના સંતો કહે, હે સ્વામી, આવી વાતો અમે મહારાજના મુખથી કાંઈ સાંભળી નથી, તમે ક્યાંથી જાણીને આવી વાતો કરો છો? અમે મહારાજ ભેળા ઘણું રહ્યા છીએ. સ્વામી કે, તમે કોઈ દી નહીં સાંભળી? તો કે, ના. ત્યારે કે, કામ કરો, આ વૃદ્ધ આનંદાનંદ સ્વામી છે ને, તેમને મારી સામે ખુરશી ઉપર બેહાડો. આ વખતે આનંદાનંદ સ્વામીની 97 વર્ષની ઉંમર હતી. ગુણાતીતાનંદ સ્વામી કહે, સંતો, આ આનંદાનંદ સ્વામી ભગવાન સ્વામિનારાયણ લોજ આવ્યા એના પહેલા લોજમાં આવ્યા છે. મુક્તાનંદ સ્વામી વખતના છે, રામાનંદ સ્વામીએ દીક્ષા દઈને સાધુ બનાવેલા છે. એ તો શ્રીજી મહારાજ લોજ આવ્યા ત્યારથી લઈને મહારાજ ધામ ગમન પામ્યા ત્યાં સુધીની બધી લીલાના સાક્ષી છે. નાખો એના માટે ખુરશી, આ મારી સામે ના બેહાડો. ખુરશી નાખી આનંદાનંદ સ્વામીને ગુણાતીતાનંદ સ્વામીની પાસે સામે બેહાડ્યા, અને સભા અને બધું એકડે ઠેઠ છે, આચાર્યશ્રી બેઠા છે. પછી સ્વામી કહે, પૂછો આ આનંદાનંદ સ્વામીને, શ્રીજી મહારાજે લોજમાં મોટેરા કર્યા હતા અને સર્વ સાધુઓને આજ્ઞા કરી હતી કે આનંદાનંદ સ્વામીની આજ્ઞામાં રહેવું, એમ ભલામણ કરીને શ્રીજી મહારાજ તો દેશાંતરમાં ફરવા ગયા. તેઓ 6 મહિને ફરીને પાછા આવ્યા ત્યારે આ આનંદાનંદ સ્વામી મહારાજને કે મહારાજ મારે મોટાઈ ન જ જોઈતી. કેમ? તો કે આ દૂરથી આવેલા અડબંગ હિન્દુસ્તાની સાધુઓ મારું કયું માનતા નથી, માટે તમે કહો તો હું રામદાસજી કંઈ એમ કરું, અગર મુક્તાનંદ સ્વામી કે એમ કરું, પણ મારે મોટા થવું નથી, આ બધાને મારી આજ્ઞા એમ રખાવવા નથી, કોઈ માનતું નથી. ત્યારે શ્રીજી મહારાજ કહે, સ્વામી તમને સુખ નારદ નવ યોગેશ્વર ભેળા રાખીએ તો તો બહુ સારું, કપિલ ઋષભદેવ રામચંદ્ર અને શ્રીકૃષ્ણ દીકના ભેગા રાખીએ તો કેમ, ઓહો થોથો મારા મોટા ભાઈ. ત્યારે શ્રીજી મહારાજે કહ્યું, આ સૌ એવા છે, તે તમારું કહ્યું કેમ મને? મહારાજ કે આ કોઈ સામાન્ય નથી, આ મોટા મોટા અવતારો છે. ત્યારે આનંદાનંદ સ્વામી બોલ્યા, જે એ તો સચ હે સચ હે ગુણાતીત જી, અહો બડી વાત યાદ રખી, યે ભગવાન કી બાત બહોત બડી હૈ, તુમકો યે બાત કી કહાં સે પહેચાન હો, ગુણાતીત કહેતે હૈ વહ બરાબર હૈ, એમ બોલ્યા 97 વર્ષના ડોહા. કેમ જી એમની વાત ને? પછી સ્વામી કહે આનંદાનંદ સ્વામી, એકવાર ગઢપુરમાં મહારાજ અદભુત ચરિત્ર કરીને આપણને દર્શન દેવા આવેલા, યાદ કરો. તે દી મહારાજે 4 ચોરણો પહેર્યો હતો, 4 તસુ કોરનું કડિયું પહેર્યું હતું, માથે બ્રાહ્મણની પાઘડી મેલી હતી, એમાં ટીપણું ખોસ્યું હતું, ભાલે તિલક કરેલું, કંઠમાં માળા અને ખભે બંધું, ક્યારેક ક્ષત્રિયની જેમ કટાર ધારેલી અને હાથમાં સાધુની જેમ માળા, બીજા હાથમાં વળી હથિયાર, એવા થકા સભામાં હીણ બેઠા. સૌ સંતો ભક્તોને પૂછ્યું, અમને કેવા અવતાર માનશો? કેમ જે એ વખતે મોટો જબર ડખો હાલતો, મહારાજને કેવા માનવા? કોઈ કે આવા માનો, કોઈ કે આવા માનો, કોઈ કે આવા માનો. અને મહારાજે આવો બધો અગડમ બગડમ વેશ પહેરી હવની સામે આવીને પ્રશ્ન કર્યો કે અમને કેવા અવતાર માનશો, રાજા જેવા કે સન જેવા, કેવા કહેશો, કોની ઉપમા દેશો? સૌએ વિચાર કર્યો, કોઈને કાંઈ ન હોય. પછી મહારાજે કહ્યું, અમે કોઈ અવતાર જેવા નથી, નહીં ના, અમે કોઈ અવતાર જેવા નથી, અમે તો સર્વે અવતારના અવતારી છીએ, સર્વોપરી ભગવાન છીએ. આ વાત મહારાજે કરેલી કે નહીં આનંદ સ્વામી? ત્યારે આનંદ સ્વામી કહે, યહ લીલા મેને નજર સે દેખી હૈ ઓર યે બાત ભી સુની હૈ, સચ હૈ ગુણાતીત જી, યે બાત સચ હૈ. ફરી ગુણાતીત આનંદ સ્વામી કહે, મહારાજ ગાદીએ બેઠા પછી વ્યાપકાનંદ સ્વામીને નીચે નહોતો થતો, એમને રામાનંદ સ્વામીમાં ભગવાનપણાની પાકી નિષ્ઠા થઈ ગયેલી, તે સહજાનંદ સ્વામીમાં થાય નહીં. પછી ભગવાન સ્વામિનારાયણે વ્યાપકાનંદજીને કહ્યું કે સ્વામિનારાયણ સ્વામિનારાયણ નામ બોલો, અને વ્યાપકાનંદજીએ મહામંત્રનો જપ શરૂ કર્યો અને ઝટ સમાધિ થઈને પટધામમાં ગયા. ત્યાં 24 અવતારોના દર્શન ભગવાન સ્વામિનારાયણે એવી રીતે કરાવ્યા કે બધા જ અવતારો મહારાજના સ્વરૂપમાંથી નીકળ્યા અને મહારાજના સ્વરૂપમાં પાછા લીન થયા. આ વાત સાંભળી આનંદાનંદ સ્વામી ઉત્સાહથી બોલી બેઠા, હા યહ બાત તો વ્યાપકાનંદજીને હિ મુજે કહી હતી, હે સહી બાત. વળી સ્વામી કે પર્વતભાઈ હાથી હાંકતા હતા, તેને સર્વે અવતારોના દર્શન થતા, સર્વે મહારાજની મૂર્તિમાં લીન થતા, નીકળતા એ પર્વતભાઈ દેખતા, એ વાત સાચી કે ખોટી? આ વાત સાંભળી આનંદાનંદ સ્વામી કે યહ બાત ભી પર્વતભાઈને મુજે કહી હતી, વે ભલા ઝૂઠ કેસે કહેલાય. વળી સ્વામી કહે, જ્યારે અમદાવાદમાં નરનારાયણ દેવની સ્થાપના કરી અને તમારું કાંડુજાલી મહારાજ મંદિરની ઉત્તરાદી રૂપચોકીમાં ઊભા હતા, પછી મહારાજે તમને ઉદ્દેશીને વાત કરી હતી આનંદાનંદ સ્વામી કે આ નરનારાયણ ભરતખંડના રાજા છે, તેની મૂર્તિ કોઈ ઠેકાણે નહોતી, માટે અમે અહીં પધરાવીએ છીએ, પણ બદ્રિકા આશ્રમવાસી આ નરનારાયણ તથા વૈકુંઠવાસી લક્ષ્મીનારાયણ એ પ્રગટ પુરુષોત્તમ દ્વિભુજ મૂર્તિ એવા જે અમે તે અમારી ઉપાસના કરે છે, એમ મર્મે વાત કરી હતી કે નહોતી કરી? આ વાત સાંભળી આનંદાનંદ સ્વામી અતિશય આનંદમાં આવી ગયા. પ્રેમથી ગુણાતીતાનંદ સ્વામીનો હાથ પકડીને કહે, તુમને તો બહુ બાત કી સ્મૃતિ કરવાઈ, પછી સ્વામીએ આનંદાનંદ સ્વામીને કહ્યું કે સારંગપુરમાં રાઠોડ દાદલના ઘેર ફૂલડોળનો સમયો કર્યો હતો ત્યારે આપણે સૌ બોલતા હતા, કોટી કૃષ્ણ ત્યાં જોડે હાથ, કોટી વિષ્ણુ નમે નાથ, કોટી શંકર ધરે ધ્યાન, કોટી બ્રહ્મા કથે જ્ઞાન, સદગુરુ ખેલે વસંત. આવા શ્રીહરિએ કહી હતી ખરી કે નહીં? ત્યારે આનંદાનંદે કહ્યું કે વાત સાચી છે. પછી સ્વામીએ કહ્યું આ બ્રહ્માંડ પ્રત્યે 10-10 મૂર્તિઓ છે અને પ્રધાન પુરુષને રૂવાણે રૂવાડે ક્ષીરસાગર છે, તે 3.5 કરોડ શેષશાહી છે, એવા પ્રધાન પુરુષ મહાપુરુષની આગળ ગણતીમાં નથી, અસંખ્ય છે, ને એવા મહાપુરુષ અક્ષરના તેજમાં ઉપજે છે અને લય પામે છે ત્યાં એની ગણતી નથી, એવા તે અક્ષરની આગળ ગણતીમાં નથી, એવા અક્ષર બ્રાહ્મણા પણ નિયમતા અને અસંખ્ય અવતારના અવતારી સર્વ કારણના કારણ શ્રીહરિ છે, તેને બીજા અવતારની ઉપમા કેમ અપાય, કેમ અપાય? અને શ્રીજી મહારાજે જે જે કાર્યો કર્યા છે ને બીજા અવતારે જે જે કાર્યો કરેલા છે એ બે મેળવી જુઓ ને, ચરિત્ર મેળવી જુઓ એટલે ખ્યાલ આવશે. શ્રીજી મહારાજે સાધન વિના મહા અધમને સમાધિઓ કરાવી ને પામર જીવને અક્ષરધામની પ્રાપ્તિ કરાવી, આત્યંતિક મોક્ષ કર્યો છે તે નજરે જોયેલું છે, ને બ્રહ્માંડ બ્રહ્માંડ પ્રત્યે 10-10 મૂર્તિઓ છે તે વાત તો કૃષ્ણ જન્મખંડમાં છે, એમાં શંકા શાની? માટે મુજાવું શા માટે જોઈએ? કોઈને શંકા થતી હોય તો ભલે પૂછે, પૂછો. જેમ ચક્રવર્તી રાજા પધારે ત્યારે અનંત ખંડિયા રાજાઓ ભેગા હોય, તેમજ આ અક્ષરાતીત સ્વયં પ્રગટ પુરુષોત્તમ નારાયણ ભગવાન પધાર્યા છે તેની સાથે તો અનેક અવતાર ભગવાનના આવ્યા છે ને સાધુ તથા સત્સંગીઓ થયા છે. આ વાત તો બહુ જ અગમ્ય છે, જેને સ્વામિનારાયણ વિશે હેત હોય તથા મહિમા હોય તેને સમજાય ને બીજાને તો મૂંઝવણ થઈ પડે એમ છે. પણ જો આંખે ઉઘાડીને વિવેક નીરે લો લજો, સ્વામી રાજી થઈને બોલ્યા કે ગુણાતીત, અરે ઓ ગુણાતીત, તુમ સચ કહેતે હો. આ સાંભળી સભામાં બ્રહ્મચારી વાસુદેવાનંદ સ્વામી બેઠા હતા તથા નિર્ગુણદાસજી સ્વામી વગેરે સદગુરુઓ બેઠા હતા, તે હવ હમતા હતા તેથી બેસી રહ્યા, અને 97 વર્ષના આનંદાનંદ સ્વામીએ સાક્ષી પૂરી એટલે બીજા ઘણાને પણ મહારાજનો જેમ છે તેમ સર્વોપરી નિશ્ચય થયો. આ પ્રમાણે સ્વામીએ અમદાવાદ સભા મંડપમાં વાતો કરી અને શ્રીજી મહારાજની જાય બોલાવી, પછી શણગાર આરતી થઈ તેથી સર્વે દર્શન કરવા ગયા ત્યારે પણ સ્વામીનો હાથ જાલીને આનંદાનંદ સ્વામીએ કહ્યું છે, અરે ગુણાતીતાનંદ, તુમને તો બહોત યાદ રખા. આમ આનંદાનંદ સ્વામી ગુણાતીતાનંદ સ્વામી ઉપર રાજી થયા હતા. મેરે ભાઈ,
શ્રીહરિને સર્વોપરી માનતા આનંદાનંદ, આપણે જુઓ વિચારી ખાસ, આપણે જુઓ વિચારી ખાસ, એવો આપણા દિલમાં આવે છે વિશ્વાસ, કહો આવે છે વિશ્વાસ,
આવે છે કે નહીં?
આવે છે.
પછી પાછલી જિંદગી આનંદાનંદ સ્વામી જેતલપુરમાં રહ્યા હતા. વાત તો એમ છે, મહારાજના પ્રસાદીના સ્થાનકોએ સ્વામીએ પછી છત્રીઓ કરાવી જેતલપુરમાં રહ્યા રહ્યા હરિભક્તોને ઉપદેશ આપી, સારી સારી છત્રીઓ કરાવેલી છે, જેતલપુર જાવ જોજો. અને અત્યારે જે જેતલપુરમાં સભા મંડપ છે એ આનંદાનંદ સ્વામીએ કરાવ્યો. જય વડતાલ નો સભા મંડપ સ્વામી પવિત્રાનંદજી એ કરાયો છે, એમ જેતલપુર નો મહાન સભા મંડપ સ્વામી આનંદાનંદજી નો કરાવેલો છે. અને પછી ઉંમર જાતા જાતા સ્વામીનું શરીર ઘસાણું અને સ્વામીને છેલ્લે સંધિયાવાનો રોગ થયો હતો, તેથી બહુ ચાલી શકતા નહીં, હાંધા દુખે, ગટપણ તો ગટપણ છે કોઈ પણ ને હોય, સંત હોય કે ભગત હોય, છેલ્લે આ શરીર તો હેરાન કરે. માટે શરીર હારે બહુ ભાઈબંધી ને પ્રીતિ નહીં રાખવા જેવી, આ આપણું હોગું નથી, આ બહુ દુઃખ ને દગો દે એવું છે. કોણ જાણ હું સમજીને આ લઠ હારે આપણે ડઢ પ્રીતિ કરી છે, કાંઈ સમજાતું નથી. આ બધું છે, કાંઈ અકલ છે કે નહીં? આ ખળના એ ગારે હેત કર્યા જેવું નહીં હું એમ તમને કહું છું. અરે આ બોકડો ગધેડો ખૂંટ્યો હારો નથી, પણ હું એની અરે હાળી લગ્ન લાગી ગઈ છે તો કાંઈ સમજાતું નથી. હા, દેહ જીવ ભેળું થઈ ગયું છે, હારું એવું ભેળું થઈ ગયું છે. આ દયાળુ હવારે કહેતા હતા, મારું માનવાની ક્યાં કરો છો, આપણે તો હું માનીને બેસી ગયા. કેવી મોટી ભૂલ કરી, જોત ખરા, જબરો લોચો માર્યો કે નહીં, શરીરને હું માનીને બેસી ગયા. બોલો, હજી મારું માન્યું હોત તો એમ થાય, ચાલો હું આ આ મારું કંઈક નોખું રહેત, હા તો હું જ પોપટ સગન. એટલે આ બહુ કરી આને દે, કોઈ વાતે સમજે નહીં. આ તો ઓટોમેટિક નામ બોલ્યો, કોઈનું નામ નથી, કોઈ માથે લેવું નહીં, કોઈ ગોળી બે હાથું આવી જાય ને મરાઈ જાય. ઠીક છે, શરીર છેલ્લે હવને દુઃખ દે છે એવું નથી, વચમાઈ દે છે ગમે ત્યારે દે, કાંઈ નક્કી જ નહીં. અને હું ક્યારે થાય, સારું કાંઈ ન હોય, આમ હારા નિર્વા હોય ને આમ કૂદકા મારતા હોય ને એમાં કોણ જાણે હું થઈ પડે, ત્યારે હલી ન હોય કે બોલો. એવું બધી કરતી ફાટવા માંડે, દુખવા માંડે, તૂટવા માંડે, આપણને એમ થાય કે આને હું થયું પણ એમ. હા, ક્યારેક ક્યારેક એમ થાય કે આને ઘણ લઈને ભાંગી નાખો ને, અને ક્યારેક એમ થાય કે આની માથે ઓલું રોડ ઉપર હારે રોલર ફેરવી દો અને પાર આવે. હવે આપણે આવા શરીર અરે એ જ થઈ ગયું, બોલો, માનીને બેસી ગયા હું પટેલ ને હું ક્ષત્રિય ને હું કોળી ને હું કાઠી ને હું સ્ત્રી ને હું પુરુષ ને લ્યો બધું લટકરીને બેસી ગયા. શુદ્ધ ચૈતન્ય આપણું આત્મ સ્વરૂપ ભૂલી ગયા. હા, સંધિઓ વાંચેલો સ્વામીને, તેથી બહુ આલી એકતા નહીં. સત્સંગની અનેક પ્રકારની સેવા સ્વામી એમના કર્યા જ કરતા, ઉંમર થઈ ગઈ તો. એ જી દિવસો પર દિવસો ગયા ને વર્ષો ઉપર વર્ષ, હવે સ્વામી ને ધામ માં જવાનો થયો હર્ષ. હવે સાંભળ્યું, હે હંસા હાલો રે જૂને ઉતારે. આ કડી આવે ને મારા બાબા જેમ ગુલાબનું ફૂલ ખીલે એમ હશે. રાહ જોઈને બેઠા છે પણ કોઈ લેવા આવતું ને. દિવસો પર દિવસો ગયા ને વર્ષો પર વર્ષ, હવે સ્વામીને ધામમાં જવાનો થયો હર્ષ. સંવત 1970 સાલ હતી પાવન, આસો વધી દસમીએ વિચાર્યું નિજ મન, બહુ રહ્યા આ લોકમાં હવે જવું હરિધામ, મારે હવે જવું છે હરિધામ, પ્રગટ પ્રભુની કૃપાથી થયો છું પૂરણ કામ. વાલા ભક્તો, સંવત 1970 ની સાલમાં અષાઢ સુધી દશમીએ આનંદાનંદજીના મનમાં વિચાર આવ્યો કે હવે આ લોકમાં નથી રહેવું, મેં પ્રગટ ભગવાન સેવા છે, હવે ભગવાનના ધામમાં પૂર્ણ કામ થઈને પહોંચી જાઉં.
સેવા કરી સત્સંગની, રાજી કર્યા શ્યામ.
સ્વામી મનોમન વિચારે છે,
સેવા કરી સત્સંગની, રાજી કર્યા મે શ્યામ.
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 ખુશ કર્યા સંત ભક્તોને,
ખુશ કર્યા સંત ભક્તોને,
અને રાજી થયા તમામ, મુજ પર રાજી થયા તમામ. સર્વ રીતે સત્સંગમાં રૂડા દેશ ને કા,
રૂડા દેશ ને કા.
આજ સત્સંગમાં સર્વ રીતે દેશકાળ રૂડા છે. પોતે વિચાર કરે,
સર્વે આજ સુખી છે,
સર્વે આજ સુખી છે,
સર્વે આજ સુખી છે,
સર્વે આજ સુખી છે.
કૃપા કરી કૃપા,
કૃપા કરી કૃપા,
કૃપા કરી કૃપા,
કૃપા કરી કૃપા.
દેહને દુનિયા છોડીને જવું છે મારે કાલ, જ દેહને દુનિયા, દેહને દુનિયા, દેહને દુનિયા છોડીને જવું છે મારે કાલ, સૌને બોલાવી,
સૌને બોલાવી,
વાત કરું હું હાર,
વાત કરું હું હાર,
સૌને વાત કરું, વાત કરું, વાત કરું હું હાર.
પછી સ્વામીએ સર્વે સાધુ બ્રહ્મચારી પાળાને બોલાવ્યો, બધાએ આવીને બેઠા. જેતલપુરમાં સભા થઈ. સ્વામીએ કહ્યું કે હે સર્વે વાલા સંતો, પાર્ષદો, બધા હરિભક્તો, આજ મારે એક મારા જીવનની અંગત વાત તમને કરવી છે. તમે સૌ શ્રીજી મહારાજની સર્વોપરી ઉપાસના રાખજો. સ્વામિનારાયણ જેવા તો એક સ્વામિનારાયણ જ છે, અને મહારાજે પોતાના પૂર્વ અવતારોની મૂર્તિઓ મંદિરો કરાવીને પોતાને હાથે સ્થાપી છે. તેમાં શ્રીજી મહારાજ રહ્યા છે એમ માનીને સૌ મંદિરની દેવની સેવા કરજો. શ્રીજીની આજ્ઞામાં ખબરદાર થઈને રહેજો, સત્સંગને છોડી આઘા પાછા થશો નહીં, ને વચનામૃત આદિ શાસ્ત્રનો અભ્યાસ રાખજો. અને આચાર્યો, સંતો, હરિભક્તો સાથે સૌ અરસપરસ હેત રાખજો, કોઈનો અભાવ લેશો નહીં. આ સત્સંગ દિવ્ય છે, તેને દિવ્ય જાણશું એટલે આપણે દિવ્ય થઈ જઈશું. માટે માયક બુદ્ધિનો ત્યાગ કરજો.
રહેજો સૌ સંપીને નિષ્ઠા મહિમા સાથ, રહેજો સહુ સંપીને નિષ્ઠા મહિમા સાથ,
રહેજો સહુ સંપીને
અહો
નિષ્ઠા મહિમા સાથ,
રહેજો સહુ સંપીને સંપીને નિષ્ઠા મહિમા સાથ,
રહેજો સહુ.
સ્વામીની આ અંતિમ ભલામણ છે,
નિષ્ઠા મહિમા સાથ.
સહુના ગુણ લેશો તો,
સહુના ગુણ લેશો તો,
હરી રહેશે સંગાત તમારી,
હરી રહેશે સંગાત,
હરી કે હરી.
કરીના સંબંધે માયા બને અમાઈ નમતી માઈક તામે કરો નમતી માઈક કોઈ કરો નહી મતી માઈક હા કરો નહી મતી માઈક કોટમ ના થઈ રહે જો કરશો ન પક્ષ પાત
કોટમ ના થઈ રહે જો કરશો ન પક્ષ પાત
મના થઈ રહે જો કરશો ન પક્ષ પાત બંને દેશ સમમાન જો જી બંને દેશ સમમાન જો એટલી માનજો વાત મારી
એટલી માન
ભગવાન સ્વામિનારાયણે વહીવટી વિભાગ કર્યો છે, આધ્યાત્મિકતાનો વિભાગ નથી. બે દેશ બે આંખો જ છે, હરખી માનજો. દેશ વાદ ઉભો કરશો નહીં, દેવ વાદ ઉભો કરશો નહીં, પક્ષપાત કરશો નહીં, ક્યાં ક્યાંય કરશો નહીં. બધું સ્વામિનારાયણનું છે એમ માની પોતપોતાની ફરજમાં આજ્ઞામાં જીવજો. આવી વાત કરી લ્યો, મોટા સાધુની છેલ્લી ભલામણ આપણા રૂમાળા ઊભા કરી દે એવી છે. આ રીતે અંતિમ ભલામણ કરી પછી સૌ સભાને વિદાય આપી.
પછી બીજે દિવસે એટલે કે સંવત 1970 આસોવદ રમા એકાદશી શુક્રવારે તારીખ 9/11/1860 ના દિવસે સ્વામી સવારે વહેલા ઉઠ્યા,
નાહી ધોઈ ભગવાનની પૂજા કરી, પલોઠી વાળીને બેઠા, પરમાત્માને પ્રાર્થના કરી કે હે મહારાજ, આ મનુષ્ય દેહમાં આ માઈક દુનિયામાં આવીને આપને ભજતા સત્સંગની સેવા કરતા કાંઈ પણ અપરાધ થયો હોય કોઈનો હોય તો માફ કરજો, કૃપા કરો અને મને હવે તમારા ધામે તમારી સેવામાં સ્થાપો. ત્યાં તો તરત જ ભગવાન સ્વામિનારાયણ પોતાના મુક્તો સંતોને લઈને પધાર્યા અને સ્વામીને દિવ્ય દેહમાં વિમાનમાં બેસાડી ધામમાં લઈ ગયા. આ રીતે સ્વતંત્ર થતા સૌને કહી ભૌતિક દેહનો ત્યાગ કરી દિવ્ય દેહ ધરી સ્વામી સદાને માટે અક્ષરધામમાં શ્રીહરિની સેવામાં જોડાઈ ગયા. આમ આનંદાનંદ સ્વામીએ પોતાનું જીવન પૂરું કર્યું. સ્વામી ધામમાં ગયા પછી ઉપસ્થિત સૌ સંતો ભક્તોએ સુંદર પાલખી બનાવી, જ્યાં શ્રીહરિએ અનેક લીલાઓ કરી એવી પ્રસાદી ભૂત જેતલપુરની અક્ષરવાડીમાં સ્વામીના પાર્થિવ દેહને વેદોક્ત વિધિથી ધામધૂમથી પાલખી ઉપાડી ગાતા વાતા લઈ ગયા. ત્યાં અગ્નિ સંસ્કાર કર્યો અક્ષરવાડીમાં. સ્વામીશ્રીનો જે સ્થળે અગ્નિ સંસ્કાર કર્યો તે સ્થળે સુંદર ઓટો કરી તેની ઉપર આનંદાનંદ સ્વામીની સુંદર મૂર્તિ સ્થાપિત કરી છે અને એના ઉપર સુંદર નળિયાવાળી કુટીર બનાવી છે. નળિયાવાળી કુટીર બનાવી છે. હાલ પણ શ્રદ્ધાળુ ભક્તો ત્યાં સ્વામીના દર્શન કરી દંડવત પ્રદક્ષિણા કરી જે મનોરથ કરે તે શ્રીહરિ પૂર્ણ કરે છે. સ્વામીના સ્મારકે જઈને આજે કોઈ પ્રાર્થના કરે સંકલ્પ કરે તો પૂર્ણ થાય છે એવું અમદાવાદના સંતોનું માનવું છે, હરિભક્તોનો અનુભવ છે.
સમરથ હોય જે સંગ તેમાં શ્રી હરિ પ્રગટ રહી, સમરથ હોય જે સંગ તેમાં હરિજી પ્રગટ રહી,
સમરથ હોય જે સંગ તેમાં હરિજી પ્રગટ રહી.
કામ કરે ભગવાન, કામ કરે ભગવાન, સંત દ્વારે પોતે રહી, આજી સંત દ્વારે પોતે રહી, સંત તણો મહિમા વધારો જગમાં શ્રીજી, સંત તણો મહિમા વધારો જગમાં શ્રીજી, પોતે અતિશય ગાય, પોતે અતિશય ગાય, ગવરાવ્યો બ્રહ્માંડમાં, પોતે વધાર્યો, પોતે વધાર્યો, જગમાં વધાર્યો, વધાર્યો જગમાં શ્રીજી, વધાર્યો જગમાં શ્રીજી.
મહારાજે ધરતી ઉપર રહ્યા ત્યાં સુધી સાચા સંતનો મહિમા ખૂબ ગાયો. એમને તો કાંઈ ડર નહોતો કે સંતો કાંઈક મારાથી આગળ જતા રહેશે, મોટા થઈ જશે, કે મારી ગાદીએ સડી જાહે, કાંઈ બીક નહોતી. અને બહુ ગાયો, બહુ બિરદાવ્યા. સંત દ્વારે પોતે પોતાનું સામર્થ્ય બહુ વાપર્યું. કેટલાયના કલ્યાણ કર્યા, કેટલાયના વિઘ્ન દૂર કર્યા, કેટલાયનું ભલું કર્યું, અને બીજા પાસે ગભરાવ્યો, અને શાસ્ત્રમાં પણ લખાયો મહિમા. સંત જાણે જો મારી મૂર્તિ રે, એમાં ફેર નથી, એક રતી રે. વાલા ભક્તો, આજ પણ આનંદાનંદ સ્વામીના સ્મારકે જઈને સંકલ્પ કરે એના ભગવાન કામ કરે છે, અને આનંદાનંદ સ્વામીનો મહિમા આજે મહારાજ હવને વધારે છે, જણાવે છે. એકવાર ચોમાસામાં વરસાદે ખૂબ ખેંચેલું, મોલ હુકાવા માંડ્યા, તેથી ગામડી ગામના બધા ભક્તો જેતલપુર આવ્યા. સ્વામીને ગામડી ગામમાં બહુ હેત હતું, એ વાત આગળ આવી ગઈ. તે વખતે આનંદાનંદ સ્વામી તો અક્ષરધામમાં પધારી ગયા હતા, અને ગામડી ગામના ભક્તો બિચારા અરજ કરવા આવેલા કે કાળ દૂર કરો, નહીં તો બધા મરી જશું. પણ પછી ગામડીના હરિભક્તોએ અગ્નશાળાના ભવનમાં સ્વામીના સ્મારકે જઈ આનંદાનંદ સ્વામીની મૂર્તિ પાસે ગદગદિત ભાવે પ્રાર્થના કરીને કહ્યું, હે સ્વામી, તમારી ગામડી હુકાઈ જશે. તે જ સમયે તે ભક્તોનો ભાવ જોઈ આનંદાનંદ સ્વામી ત્યાં પ્રગટ થયા હતા. આકાશમાં ચાલતી વાદળીને અટકાવી અને કહ્યું કે તું ગામડી ગામ ઉપર વરસજે. એ જ સમયે આ મહાપુરુષની કૃપાથી ગામડી તથા આજુબાજુના ગામમાં મુશળધાર વરસાદ વરસ્યો. આ રીતે આજ દિન પર્યંત આનંદાનંદ સ્વામીની અમીમય દ્રષ્ટિ ગામડી ગામ ઉપર છે, અને તે ગામના સૌ લોકો સ્વામીશ્રીનો ખૂબ ઉપકાર માને છે. મુશ્કેલી આવે તો સ્વામીના સ્મૃતિ સ્થાન પર જઈ પ્રાર્થના કરે છે, અને શ્રીહરિ તેમના સર્વે મનોરથ પૂરા કરે છે સ્વામી દ્વારે. આજે જેતલપુરમાં સ્વામીનું સ્મૃતિ સ્થાન, આજે જેતલપુરમાં સ્વામીનું સ્મૃતિ સ્થાન, અરે આજે જેતલપુરમાં સ્વામીનું સ્મૃતિ સ્થાન, આજે જેતલપુરમાં સ્વામીનું સ્મૃતિ સ્થાન. સૌને એવું જણાવે છે, સૌને એવું જણાવે છે, સ્વામી હતા મહા, સ્વામીની માને છે સહુજન, ભાવે દર્શન કરે છે,
ભાવે દર્શન કરે છે,
સ્નેહ કરે પૂજન,
સ્નેહ કરે પૂજન,
કોઈ ભક્ત ત્યાં જઈને કરે સંકલ્પ મન,
કોઈ ભક્ત ત્યાં જઈને
આજો જેતલપુર માં દર્શન કરવા કા જાજો
જેતલપુર માં દર્શન કરવા
એ ભાઈઓ કોકદી જાજો જેતલપુર માં દર્શન કરવા કા
જાજો જેતલપુર માં દર્શન કરવા
કા કરજો દર્શન ધામ ના
કરજો દર્શન ધામ ના
રાજ સસે મહારાજ તમારી પર રાજ સસે થતા નથી એવું કહે છે સંત
હાજી
મોટા પરોક્ષ થતા નથી એવું કહે છે સંત
પરોક્ષ થતા નથી
વાહ
એવું કહે છે સંત
જ્ઞાન કદી એ થાય ક્યાંથી જ્ઞાન કદી એ થાય ક્યાંથી સર્વાત્મા ભગવાન
સર્વાત્મા ભગવાન
પરોક્ષ થાય નહીં કદી સર્વાત્મા ભગવાન હવે મોટા સાધુ પરોક્ષ ન થાય ભગવાન પરોક્ષ થાય એ તો સર્વાત્મા છે સૌમાં બેઠા છે ભાઈ ક્યાંથી પરોક્ષ થાય સાધી શ્રદ્ધા ને પ્રેમ હોય તો અણુ અણુમાં ભગવાન દેખાય મોટા પરોક્ષ થાતા સદગુરુ ગુણાતીતાનંદ સ્વામીને કોઈ કે પૂછ્યો સ્વામી મોટા પરોક્ષ થયા પછી આજની પેઠે પોતાના આશ્રિતની ખબર રાખે કે ન રાખે હલ્યા ભગત એ ક્યાં પરોક્ષ થાય એવા છે બાકી આજની પેઠે દેખાય નહીં ને જો ખબર ન રાખે તો બ્રહ્માંડની સ્થિતિ કેમ રહે હા શું હો સ્વામી વળી સ્વામી કહે ભગવાન તો 30 વર્ષ સત્સંગમાં રહ્યા ને હવે સાધુ રૂપે 10-20 પેઢી સુધી રહે માટે જેને મોટા સાધુને વશ કર્યા તેને ભગવાન વશ થઈ રહ્યા અને ભગવાનનું તથા સાધુનું જેને જ્ઞાન થયું છે તેને કાંઈ કરવું રહ્યું નથી ઘારી ખાવ લાડુ ખાવ દૂધપાક ખાવ ને ધામમાં જાઓ ભગવાનનું તથા સાધુનું જેને જ્ઞાન થયું છે તેને કાંઈ કરવું રહ્યું નથી તે તો અહીં છે તો પણ અક્ષરધામમાં જ બેઠા છે માટે 5 માળા વધુ ઓછી ફરશે તેની ચિંતા નથી તે તો સામર્થ્ય પ્રમાણે વર્તવું પણ હોળી પણ ભગવાન અને આ સાધુ એ બેને જીવમાં રાખવા બોલો હા વહેલું કલ્યાણ વાલા ભક્તો જેણે ભગવાન માટે રાજ્યનો ત્યાગ કર્યો વળી મોટા મંથની મહંતાઈનો ત્યાગ કર્યો ભગવાનના વચને બાવાના માર સયા અમદાવાદ ભરૂચ અને ત્રીજું જેતલપુર એમ 3 મોટા ધામ બાંધ્યા અનેક વાર મહારાજનો તથા સંતો ભક્તોનો રાજીપો લીધો એવા આ સંતના ચરણમાં આપણે કરીએ કોટી કોટી વંદન હે આનંદાનંદ સ્વામી અમારા વંદન સ્વીકારો બાપ હવે આનંદાનંદ સ્વામીની શિષ્ય પરંપરા ઉપર થોડોક પ્રકાશ પાડવો છે આનંદાનંદ સ્વામી અમદાવાદ ગયા વડતાલ દેશમાંથી પરંતુ તેમને ગોપાલ સ્વામી સાથે કાયમ હેત રહ્યું હતું ગોપાલ સ્વામી વડતાલ રહ્યા પણ હેત રહ્યું તેથી તેઓ પોતાના શિષ્યોને વડતાલ ગોપાલ સ્વામી પાસે ભણવા મોકલતા જોયું પછી આનંદાનંદ સ્વામી વડતાલ આવ્યા કેટલી વાર ન આવ્યા એની કાંઈ ખબર નથી પણ એના શિષ્યોને ગોપાલ સ્વામી પાસે મોકલતા વાહ આનંદાનંદ સ્વામી લાખો તમને પ્રણામ મહિમા રાખ્યો એમને જ્યાં સુધી રહ્યો દેહ
જ્યાં સુધી રહ્યો
દેહ દેહ પોલીસ વિભાગના અને બીજા ત્રીજા વાવાઝોડામાં એ બહુ ધ્યાન રાખવું પડે છે કે કોઈ મોટા સંત ભક્તનો મહિમા હૃદયમાંથી ઉતરી ન જાય. ઉથલ પાથલ તો અહીં આ દેશમાં આ લોકમાં થવાની જ, આ દુનિયા જેવી જ, કોઈનો એ વાંક કાઢ્યા જેવું છે જ નહીં. પરંતુ વિપરીત દેશ કાળે આ બહુ ધ્યાન રાખવું પડે કે કોઈ ભગવાનના વાલા મોટા સંતનો અભાવ ન આવી જાય. બાકી આ દેશમાં રહીએ, ગોલ્યા દેશમાં રહીએ, કંઈ ફેર પડતો નથી. આ મંદિરમાં માળા ફેરવી, ગોલ્યા મંદિરમાં માળા ફેરવી, હે નરનારાયણ દેવની પુણ્યમ ભરો, લક્ષ્મીનારાયણ દેવની ભરો, ગઢડાની ભરો, જુનાગઢ જાઓ, ધોલેરા જાઓ, જ્યાં ઠીક પડે ને માળા ફેરવો, ભજન કરો, પણ અભાવ કોઈનો લેવો નહીં. સ્નેહ મોટા સંતમાંથી ક્યારેય ઓછો થવા દેવો નહીં. કોઈ પણ દેશના કોઈ પણ મોટા સંત હોય, સંતમાં ભગવાન છે માટે ધ્યાન રાખવું. આનંદાનંદ સ્વામીમાંથી શીખ્યા જેવા, ગોપાલ સ્વામીમાંથી હેદ ઘટવા જ ન દીધું. પોતાના શિષ્યોને સ્વામી પાસે મોકલે વડતાલ, જુઓ ભણાવવા, એ સ્વામી આને ભણાવજો, સારો ઉપદેશ આપજો. સ્વામીના ઘણા શિષ્યો વડતાલ ભણવા આવ્યા હતા. તે પૈકીના એક હતા શાસ્ત્રી બલરામદાસજી સ્વામી. આ સંત ઐતિહાસિક છે, થોડીક નજર નાખશું, ઐતિહાસિક સંત છે. ઘણા સંતો આ ધરતી ઉપર આવ્યા જેનીમાં ભજન કર્યું નહીં આજ્ઞા, પણ એમના જીવનમાં કોઈ ઐતિહાસિક ઘટના ન બની હોય, હાવ સરળ સીધું જીવન જીવીને વિયાગ્યા હોય, એટલે કાંઈ બીજું આપણને એમાં જાણવા ન મળે. પણ આ આનંદાનંદ સ્વામીના ચેલા ઐતિહાસિક છે, જેમ આનંદાનંદ સ્વામી ઐતિહાસિક, એમ એના શિષ્ય ઐતિહાસિક. હરિયે ધાર્યું હોય એમ થાય, મારું તમારું કાંઈ હાલતું નથી. આ શાસ્ત્રી બલરામદાસજી સ્વામીનો જન્મ ખેડા જિલ્લાના પેટલાદ તાલુકાના સુણાવ ગામમાં થયો હતો. સંવત 1878 વૈશાખ સુદ ત્રીજના દિવસે એ પોતે આ ધરતી ઉપર આવ્યા હતા. બોલો, પછી મહારાજ ઘણા વર્ષ રહ્યા. તેમના પિતાનું નામ ધર્મદાસ અને માતાનું નામ હતું પ્રેમબાઈ. માતા પ્રેમબાઈ દસક્રોય તાલુકાના ભાત ગામના હતા. તે પ્રથમથી સત્સંગી હતા, તેથી પુત્રને બાળપણથી સત્સંગના સંસ્કાર રેડ્યા હતા. આવી માતાઓને ધન્યવાદ. તેમના પિતા ધરમદાસભાઈ તેઓ નાના હતા ત્યાં જ મૃત્યુ પામ્યા હતા. લ્યો, દીકરો નાનો હતો ને ધરમદાસભાઈ ધામમાં વયા ગયા, તેથી પ્રેમભાઈ પુત્રને સાથે લઈ પોતાના પિયર ભાત ગામમાં રહ્યા હતા. સાંભળ્યો, સુણાવ પછી પોતે નથી રહ્યા. હવે કોની કથા સાંભળીએ છીએ આપણે? શાસ્ત્રી બલરામદાસજીની. ભાત ગામમાં માતા દીકરાને મોટો કરે છે, ભાણો મામાઓની સાથે લેર કરીને રમે જમે ને મોટા થાય છે. નિજ પુત્ર ને સાથે લઈ જતા સમયે માં વડતાલ વગેરે સમય હોય ને, પોતાના દીકરાને સાથે લઈ મહારાજ સમયો કરતા ત્યાં જતા. બે વાર પુત્ર પામ્યા હતા, હરિદર્શન સાક્ષાત, હરિદર્શન સાક્ષાત. પ્રગટ ભગવાન સ્વામિનારાયણના દર્શન આ હરિબલદાસજીને થયા હતા. માફ કરજો, એમનું પૂર્વાશ્રમનું નામ મળ્યું નથી, એટલે શાસ્ત્રી હરિબલદાસજી કહીશ. એને ભગવાન સ્વામિનારાયણના બે વાર દર્શન થયા હતા. એમાં એક વાર શ્રી હરિએ એમને માથે હાથ મૂકીને કહેલું કે પ્રેમભાઈ, આ બળિયો જીવ છે, એવું બોલેલા મહારાજ, ને માથે હાથ મૂકેલા. થઈ ગયું ને કામ? પ્રગટ પુરુષો તમે જેને માથે મૂક્યા હા,
પ્રગટ પુરુષો તમે જેને માથે મૂક્યા હા,
બળ્યો કહી બિરદાવ્યા,
બળ્યો કહી બિરદાવ્યા,
તે ક્યાંથી હોય અનાથ,
તે ક્યાંથી હોય અનાથ.
પ્રગટ
પુરુષોત્તમે જેને માથે મૂક્યા હાથ,
પ્રગટ પુરુષોત્તમે માથે મૂક્યા હાથ.
એ જી બળિયો કહી
બિરદાવ્યા,
તે ક્યાંથી હોય અનાથ,
તે ક્યાંથી હોય અનાથ.
સદાય હોય સનાથ, સદાય હોય. એવા સંતની વાત ને કહેતા થાય આનંદ,
એવા સંતની વાતો ને કહેતા થાય આનંદ.
એવા સંતની વાતો ને એના જીવન ને એના આખ્યાન ને કહેતા થાય આનંદ,
એવા સંતની વાતો ને કહેતા થાય આનંદ.
જેને પ્રગટ પ્રભુ મળ્યા, ધામમાં ગયા બાદ આનંદાનંદ સ્વામી અમદાવાદ ગયા. તે સમયે વૈરાગ્યના વેગથી તેઓ સાધુ બનવા માટે એટલે આ બલરામ શાસ્ત્રી બે ત્રણ વાર અમદાવાદ આવ્યા હતા. પરંતુ તેમના માતા અને મામા એકનો એક પુત્ર હોવાથી પાછો ઘેર તેડી જતા. પછી તો 18 વર્ષના તેઓ થયા ત્યારે એકદમ એમના સંબંધ કરી નાખ્યા, વ્યવસાય કરી નાખ્યા અને લગ્નની પણ તૈયારી થવા લાગી. તેથી તેઓ મૂંઝાયા. મનમાં એમ થયું કે આ બધા ભેગા થઈને મને સંસારના ભીડામાં નાખી દેહે તો મરાઈ જઈશ, કોઈ વાતે મારે સંસારમાં પડવું નથી, કરવું શું? પછી એમણે એક આઈડિયા કર્યો. સગા સંબંધી માતા મામાને કહ્યું કે મારા એક મિત્રને મારે ખબર કાઢવા જવું પડે એમ છે. એમ બાનું કાઢી મિત્રની ખબર કાઢવા જાઉં છું એમ કહી અમદાવાદ મંદિરે આવ્યા. આનંદાનંદ સ્વામીને અને મહાનુભાવાનંદ સ્વામીને મળી પોતાની મૂંઝવણી કહી. 18 વર્ષના યુવાનિયાએ અદ્ભુત છે. રક્ષા કરો સંસારથી, રાજી થઈ મા બાપ, કોઈ કાળે મારે હવે કરવું નથી એ પાપ. રક્ષા કરો સંસારથી, રાજી થઈ મા બાપ, વિષય વાસના ગમતા નથી મને ગમે ભગવાન.
વિષય વાસના ગમતા નથી મને ગમે ભગવાન.
બચાવો મને સંસારથી,
બચાવો મને સંસારથી,
દયા કરી દયાવાન,
દયા કરી દયાવાન.
રક્ષા કરો મારી, રક્ષા કરો સંસારથી, રાજી થઈ મા બાપ. એની આ પ્રાર્થના સાંભળીને બે સંતન દયા આવી ગઈ. સાધુ કરે હું વિચાર્યો કે આનું કઈ કરવું પડશે, અને હમણાં આના મા બાપ આવીને પકડી જાય. હવે આ બિચારો રડે છે કે ભલા છે ને મને માયામાં જ કાઢો. પછી તે સમયે આનંદાનંદ સ્વામી પોતાના શિષ્ય તરીકે કોઈને રાખતા નહીં. કરવું હું પછી એમ કર્યું. તેમના શિષ્ય જ્ઞાનાનંદ સ્વામી હતા. આમ તો એનું નામ જ્ઞાન સ્વરૂપાનંદ સ્વામી હતું, આનંદાનંદ સ્વામીના શિષ્યનું. એના નામે એને શિષ્ય કર્યા, એના શિષ્ય કર્યા. પોતે કવિ હતા. જ્ઞાન સ્વરૂપાનંદ કાવ્યમાં બંધ બેહતું ન આવે એટલે જ્ઞાનાનંદ પોતે નામાચરણ વાળતા, નામ જ્ઞાન સ્વરૂપ. અને આ સ્વામીના બનાવેલા પદો આપણને પ્રાપ્ત થયા તો આપણે છાપીને પ્રસિદ્ધ કર્યા છે, આ તમારી જાણ માટે. તો
તો આ જ્ઞાન સ્વરૂપાનંદ સ્વામીના નામે પછી અયોધ્યા પ્રસાદજી મહારાજ પાસે દીક્ષા અપાવી અને આ યુવાનિયાનું નામ પાડ્યું બલરામ દાસ, બળિયા બલરામ. મહારાજે કહ્યું આ બળિયો છે એટલે નામે પાડ્યું બલરામ. બોલો. અને પછી સંતોએ વિચાર કર્યો કે આના મામા વળી પાછા તેડવા આવશે ભાત ગામથી આકરા પાણીએ, શું કરું, કઈ કરીએ. પછી મામા આવશે એ બીકને કારણે તરત જ બે સંતો સાથે જૂનાગઢ મોકલી દીધા. કામ થઈ ગયું. ટૂંક સમયમાં માતા અક્ષરવાચી થઈ ગયા. તે સમાચાર મળતા હવે કોઈ તેડવા કોઈને મોકલશે નહીં એમ સમજીને અમદાવાદ પાછા આવતા રહ્યા. પરંતુ સ્વામી થયા ભાગ્યશાળી સેવતા ગુણાતીત, કામ થઈ ગયું જૂનાગઢ ગયા એમાં. ગુણાતીતાનંદ સ્વામી નો સમાગમ મળી ગયો. મોટા સંત ને સેવતા,
મોટા સંત ને સેવતા,
જામી હરી માં પ્રીત ભાઈ ભાઈ, જામી
હરી માં પ્રીત,
ગોપાલ ગુણાતીત ને સેવી કર્યા પ્રસન્ન. ગોપાલાનંદ સ્વામી ને અને ગુણાતીતાનંદ સ્વામી ને બે ને સેવીને રાજી કર્યા. તેથી સર્વે સિદ્ધાંતો વાંતો પ્રથમ થી હતા અતિ સુરવીર, હતા
અતિ સુરવીર,
સત્યવાતમાં કોઈ દી દબાતા નહીં ધીર, સત્યવાતમાં ક્યારેય કોઈથી દબાય નહીં એવા ધીરજ વાળા હતા. એટલે ઐતિહાસિક સંત કહેવાય ને. આવી રીતે પોતે સાધુ થઈને અમદાવાદ રહ્યા પોતાના ગુરુ આનંદાનંદજી પાસે. પછી આનંદાનંદ સ્વામી એક દિવસ કહ્યું કે બલરામ, વડતાલ ગોપાલ સ્વામી છે બહુ મોટા સાધુ, શ્રીજી મહારાજે બે દેશના મધ્યસ્થી બનાવ્યા ને મહાવિદ્વાન, માટે તમે વડતાલ જાઓ એમની પાસે ભણો. પછી બલરામ વડતાલ આવ્યા, ગોપાલ સ્વામી પાસે ભણવા લાગ્યા. બહુ પ્રભાવશાળી હતા, બહુ સારું ભણ્યા. વડતાલમાં રહીને જ ગોપાલ સ્વામી પાસે અભ્યાસ કર્યો અને ભણતા હતા એવા કાળમાં ગોપાલ સ્વામી માનુષ લીલા હંકેલી લીધી. પછી જે કાંઈ ભણવામાં અધૂરું હતું તે પંડિત ભોળાનાથ ભટ્ટ પાસે ભણીને પૂરું કર્યું. સંસ્કૃતનો બહુ સારો અભ્યાસ કર્યો અને બહુ મોટા વિદ્વાન થયા, પોતે શાસ્ત્રી થયા. અને તેમના દીક્ષાગુરુ જ્ઞાન સ્વરૂપાનંદ સ્વામી સાથે તેઓ કાયમ પછી વડતાલમાં જ રહ્યા. ખ્યાલ આવ્યો તમને? આ વિદ્વાન બલરામ શાસ્ત્રીએ વિશિષ્ટાદ્વૈત ભાસ્કર નામનો ગ્રંથ લખ્યો સંસ્કૃતમાં, બહુ અઘરો. વિવેકામૃત સાગર નામનો ગ્રંથ લખ્યો, એક વિવેક સાર નામનો સંસ્કૃતમાં ગ્રંથ લખ્યો, એક વિવેક ચંદ્ર નામનો ગ્રંથ લખ્યો. બધાના વી ઉપરથી નામ પાડ્યા છે. આવા સદગ્રંથોની રચના કરી. બોલો. તેનાથી તેઓની વિદવત્તા સ્પષ્ટ વિદિત થાય છે. કોઠારી ગોર્ધન શેઠના કાળમાં આમાંથી આ ચાર ગ્રંથમાંથી બે ગ્રંથ, એટલે વિશિષ્ટાદ્વૈત ભાસ્કર અને વિવેકસાર, વડતાલ મંદિર તરફથી તે દિવસે પત્રાત્મક રીતે એકવાર પ્રકાશિત થયેલ છે ને બાકીના બે પડ્યા છે. આવા પોતે પ્રતિભા સંપન્ન સંત હતા. વળી એક બીજી એમની બહુ સરસ વાત છે. તેઓ ગુજરાતમાં ગામ તારાપુરમાં મંદિર બાંધવા ગયેલા આનંદાનંદ સ્વામીના શિષ્ય શાસ્ત્રી બલરામદાસજીની આ વાત ઈસવીસન 1865ની સાર, એટલે કે સંવત 1921માં ત્યાં ભાથેજીના મંદિર પાસે શ્રીહરિના મંદિર માટે જગ્યા પસંદ કરી. અમુક લોકોએ વિરોધ કર્યો, પરંતુ શ્રીહરિની કૃપાથી સદગુરુ બલરામ શાસ્ત્રીના પ્રતાપે વિરોધીઓ વશ થયા અને તેમણે જ મંદિરની જગ્યા આપી. સ્વામીશ્રીએ તે સ્થળે મંદિર તૈયાર કર્યું. પછી સ્વામીએ હરિજનોને પૂછ્યું કે પાટડા થાય એવા ઝાડ મળશે? ત્યારે હરિભક્તો કહ્યું, એક આરદભાઈ ગલાભાઈ બારોટના ખેતરમાં બહુ મોટો ઝાડો મહુડો છે, હારા પાટડા થાય એવો. ત્યારે સ્વામી તે જોવા ગયા. પછી આરદભાઈને પૂછાયું કે મંદિરમાં એ મહુડો આપશો? ત્યારે બારોટભાઈએ ચોખ્ખી ના પાડી. ત્યારે ફરીથી શાસ્ત્રી બળરામદાસજી સ્વામીએ હરિજનો પાસે કેવડાવ્યું કે મોટી ઉંમરે તમને દીકરો નથી, પણ તમે જો મહુડો મંદિર માટે આપો તો મહુડાનો જીવ અમે તમને દીકરા માટે આપીએ. હરિભક્તોએ જઈને વાત કરી કે સ્વામી આવું કેશ, બોલો શું કરવું છે. આ વાત સાંભળીને બારોટ આરતભાઈએ કહ્યું કે એમ હોય તો તમે તમારે લઈ જાઓ મહુડો, મહુડો દેવા મને કાંઈ વાંધો નથી, બેટડો થતો હોય તો ભલે કપાવી લઈ જજો કેશ. પછી સ્વામીએ ત્યાં ખેતરમાં જઈને મહુડાને વર્તમાન ધરાવ્યા અને કહ્યું કે એ જીવ આરતભાઈને ઘેરે દીકરા રૂપે થા જા. પછી તે મહુડાને કપાવીને મંદિરમાં લાવ્યા, તેને વેરાવીને ચાર પાટડા કર્યા ને તે મંદિરમાં નાખ્યા. પછી મંદિર માળીને માથે નળિયા ચડાવ્યા ને થાપ નખાવીને સિંહાસન કરાવીને મૂર્તિ પધરાવી. ત્યારબાદ 10 મહિના થયા ત્યારે આરતભાઈને ઘેર દીકરાનો જન્મ થયો. એનું નામ નારાયણ રાખ્યું. અને એ નારાયણભાઈ જ્યારે મોટા થયા, સમજણા થયા, ત્યારે મંદિર આવતા, સાધુનો સમાગમ કરતા, વર્તમાન લઈને કંઠી બાંધીને હારા ભગત થયા. અને તે જ્યારે મંદિરે દર્શન આવતા ત્યારે પાટડાની હામું જોતા અને પછી પોતાને ઉપદેશ આપતા, જો ભાઈ આગલા જન્મનો તારો દેહ જો, હા તો સંતની કૃપાથી મોક્ષદાય માનવ તન મળ્યો છું, માટે આજ્ઞા ઉપાસના દઢ રાખી તારા જીવનું કલ્યાણ કરી લેજે નાણિયા, તું તો મહુડો હતો. આ રીતે ભજન ભક્તિ કરીને તેઓ ધામમાં ગયા હતા. આ તો વાત કરી, કેટલી અદ્ભુત વાત છે. મોટા સંત તો ઝાડનો પણ કરે છે મોક્ષ,
મોટા સંત તો ઝાડનો પણ કરે છે મોક્ષ,
પ્રગટથી કામ થાય એવું કરી શકે ના પરોક્ષ,
કરી શકે ના પરોક્ષ
જી. મોટા સંત તો ઝાડનો પણ કરે છે મોક્ષ, પ્રગટથી કામ થાય એવું, પ્રગટથી કામ થાય એવું કરી શકે ના પરો,
કરી શકે ના પરો.
પ્રગટ મોટા સંતને રાજી કરીએ થાય,
દોડી દોડીને રાજી કરીએ,
રાજી કરીએ થાય.
ચપટી વગાડતા આપણો જટ થાય, પ્રગટ સંતના સંકલ્પો સદ્ય પૂરે છે નાથ,
વાલા ભક્તો. આ તારાપુરમાં 2 વર્ષે મંદિર પૂરું થયું. પછી સંવત 1923માં આચાર્ય ભગવત પ્રસાદજી મહારાજના હસ્તે મંદિરમાં મૂર્તિ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી. નાનભાઈ નિર્વંશ હતા, પરંતુ એમના કાકા મોહમ્મદભાઈ બારોટ હતા, એના પુત્ર છગનભાઈ હતા, એમના નાથાભાઈ હતા અને એમના પુત્ર ચંદ્રકાંતભાઈ તથા ઘનશ્યામભાઈ હાલ છે. આ જે મંદિર હતું એ પછી અક્ષર પુરુષોત્તમમાં જતું રહ્યું. મેં જોયેલું બારોટવાડીમાં હતું, પાટડાય મેં જોયેલા અને ત્યાં વાત આ સાંભળેલી. આ જ તમને અહીં કથાના પ્રસંગે જણાવી. અત્યારે આ મંદિર નથી, એની જગ્યાએ એ લોકોએ મંદિર બીજું બાંધ્યું છે આપણી જાણ માટે. વાલા ભક્તો, આ રીતે શાસ્ત્રી બલરામ દાસજી વડતાલ મંદિરમાં રહી વડતાલના મંદિરો કરતા, સત્સંગની સેવા કરતા, આવા સારા ગ્રંથો રચતા, અને આનંદથી જીવન જીવતા હતા. એમને થોડા સંતો હતા, એમાં બે સંતો બહુ મોટા હતા. પણ એ કાળે આચાર્ય શ્રી વિહારલાલજી મહારાજને કોઈ પુત્ર નહીં. ત્રણ પત્નીઓ કરવા છતાં પણ કોઈ વારસદાર પ્રાપ્ત થયેલ નહીં. હવે ગાદીનો વારસદાર નિમ્મા બાબતે બહુ મોટો ડખો થયો હતો. એ બધી વાત સભામાં જાહેરમાં કહેવા જેવી નથી, પરંતુ એ વખતે શાસ્ત્રી બલરામદાસજી સ્વામી જે કાંઈ અયોગ્ય નિર્ણય લેવાતો હશે એની સામે વિરોધ નોંધાવીને બેઠા, અને ઘણાય સાધુઓ પણ એ બાબતમાં હારી હતા. પોતે સાચા વિરોધી હતા, ખોટા વિરોધી નહોતા. અને પછી છેવટે એમને બહુ દુઃખ થયું, ખોટું થતું હતું એને રોકવાનો ટ્રાય કર્યો પણ કાંઈ મેળ પડ્યો નહીં. એવું લાગ્યું એને કે આમાં આપણે સફળ નહીં થાય. પછી પોતે શાસ્ત્રી બલરામદાસજી સ્વામી પોતાના મંડળના 50 સંતો સાથે વડતાલથી ડભાણ જતા રહ્યા. સંપ્રદાયમાં શ્રીહરિએ બાંધેલી મર્યાદા તૂટતી હોવાથી સંત મંડળ સાથે તેઓ પ્રથમ રાત જઈને ડભાણમાં રહ્યા, અને ત્યાં આખું મંડળ રાત્રે ખૂબ રડ્યા હતા એમ ઇતિહાસ કહે છે. બહુ રોયા બધાય, ગુરુના શિષ્યો બધાય, અને આર્ત ભાવે રડી રડીને ભગવાન સ્વામિનારાયણને પ્રાર્થના કરી કે સંપ્રદાયની રક્ષા કરો, સંપ્રદાયનું હારું કરો. અને પછી પોતે એવો વિચાર કર્યો કે હવે અમદાવાદ દેશમાં જતા રહીએ. જેમ અમારા ગુરુ આનંદાનંદ સ્વામીને ભરૂચ મંદિર બાંધ્યું પછી દુઃખ થયું અને તેઓ અમદાવાદ જતા રહ્યા, એવું એવું અમારે થયું માટે અમદાવાદ જતા રહીએ. તે સમયે ડભાણના ઝવેરદાસ પટેલ બહુ મોટા ભગત હતા, નિષ્ઠાવાન, અને અમીન પાટીદાર હતા, આંક વાગે એવા બળિયા. એમને ખબર પડી એટલે એ તત્કાલ ત્યાં આવ્યા. અને નડિયાદવાસી પરમ ભક્ત નાથજીભાઈ શુક્લ એ વખત સત્સંગમાં બહુ મોટા ભગત ગણાતા, એમને જાણ થઈ. લે પણ તત્કાળ ત્યાં આવ્યા, અને આ બંનેએ બલરામ શાસ્ત્રી અને સંતોને વિનંતી કરી, ખૂબ મનાવ્યા, રોક્યા. તેઓએ કહ્યું કે સંતો, તમે આઈને આઈ ડભાણ માર્યો, અમે તમારી હારે છીએ. અમારાથી જેટલી થશે એટલી આપની સેવા કરશું, મદદ કરશું, અને અમારી એક વિનંતી છે, જેમ આપના ગુરુ આનંદાનંદ સ્વામીએ જ્યાં શ્રીહરિએ યજ્ઞ કર્યા હતા એવી જગ્યામાં જેતલપુરમાં બહુ મોટું મંદિર બંધાયું, તેમજ આ ડભાણમાં પણ ભગવાન સ્વામિનારાયણ યજ્ઞ કર્યા છે, અહીંયા પણ એવી યજ્ઞભૂમિ છે, માટે આપ અહીં તે યજ્ઞભૂમિ ઉપર મોટું મંદિર બનાવો આપના ગુરુની જેમ. પછી ઝવેરદાસ પટેલે સંતોને રહેવા માટે પોતાનું ઘર ખાલી કરી આપ્યું, શ્રીહરિની પ્રસાદીભૂત જગ્યાનો પાકો દસ્તાવેજ કરી આપ્યો. ત્યારે શાસ્ત્રી બલરામદાસજીને એમ થયું તો અહીં હવે મંદિર કરીએ. પછી બધા સંતોએ ઠરાવ કર્યો કે જેમ જેતલપુર મંદિર બાંધી આપણા ગુરુ આનંદાનંદ સ્વામી ત્યાં જ રહીને ધામમાં ગયા, એ જ રીતે હવે આપણે પણ આ મંદિર બાંધી રાત દિવસ અહીં ભજન કરી ધામમાં વયું જવું છે, બીજું કાંઈ કરવું નથી, એમ બહુ ઉદાસીમાં આવીને પછી આ નિર્ણય લઈ અને ત્યાં મંદિર આરંભી દીધું. આ ડખો થયો તો 1943માં સ્વામી વડતાલ મંદિરથી નીકળ્યા, ડભાણ ગયા. પછી હરિભગતની સહાયથી જાત મહેનત કરી રાત દિવસ મથી ડભાણમાં તેમણે 3 શિખરનું ભવ્ય મંદિર નિર્માણ કર્યું, જે હાલ દર્શન દે છે, બહુ મોટું મંદિર છે. વાલા ભક્તો, મંદિર નિર્માણ થયું અને વડતાલ દેશ તો કાંઈ સહાય કરે નહીં, કારણ કે ત્યાં તો ડખો થયો હતો અને એ વખતે આચાર્ય મહારાજનું સર્વ રીતે ચાલતું હતું, કરવું હું, પૈસાની જરૂર પડે. તે સમયે અમદાવાદ મંદિર તરફથી 22,000 લોન શાસ્ત્રી બલરામદાસજી લઈ આવ્યા. અમદાવાદ વાળાએ મદદ કરી. દભાણ મંદિરને આ લોન આપવામાં આવી હતી. મંદિર તૈયાર થઈ ગયું. પછી સંવત 1945 વૈશાખ સુદ 1200 ત્યાંની ધામધૂમથી પ્રતિષ્ઠા કરી. આપ સમજો છો કે વડતાલથી આચાર્ય કોઈ પ્રતિષ્ઠા કરવા આવે નહીં. ત્યાંથી અમદાવાદના આચાર્ય શ્રી કેશવ પ્રસાદજી મહારાજને તેડાવી દભાણ મંદિરની ધામધૂમથી પ્રતિષ્ઠા વિધિ કરાવી હતી. આવો ઇતિહાસ બીનો હતો. અને એ વખતે શાસ્ત્રી બલરામદાસજી સ્વામીની 78 વર્ષની ઉંમર થઈ. પછી તેમણે મંદિરની તમામ જવાબદારી પોતાના મુખ્ય બે શિષ્ય યોગેશ્વરદાસજી સ્વામી અને જગત પાવનદાસજી સ્વામીને સોંપી દીધી. આ બે મોટા હતા, 50 સાધુનું મંડળ હતું, ને પોતે ભજન પરાયણ બની ગયા. ત્યારબાદ 79 વર્ષની ઉંમરે સંવત 1947માં તેઓ સ્વતંત્ર થતા અખંડ શ્રીહરિની સેવામાં અક્ષરધામમાં પહોંચી ગયા. વાલા ભક્તો, આ સંપ્રદાયમાં મોટા મોટા સંતો, સમર્થ સંતો, ભક્તો ક્યારેક ક્યારેક ઘણી બધી વિપત્તિઓ ભોગવી ચૂક્યા છે. સમર્થ હતા, એમના શિષ્યો પણ સમર્થ હતા, મોટું શિષ્યમંડળ હતું, ઘણા હરિભક્તોનો સાથ હતો, છતાં તેમણે ધીરજ રાખી, ક્ષમા રાખી, સાધુતા રાખી, મોટું દિલ રાખીને બધું સહન કર્યું. સંવત 1951ના માક્ષર સુદ 8 બુધવાર તારીખ 5 ડિસેમ્બર સને 1894ના રોજ આચાર્ય વિહારીલાલજી મહારાજ બહુ બીમાર થઈ ગયા એટલે એમણે પોતાના વાલી તરીકે ગોર્ધન શેઠને પોતાનું વીલ કરી આપ્યું. એ વીલ શાસ્ત્રી હરિપ્રકાશદાસજી સ્વામી ગાંધીનગર વાળાએ કોર્ટનું જજમેન્ટ બહાર પાડ્યું છે એમાં છાપેલ છે. નડિયાદ કોર્ટનું જજમેન્ટ બહાર પાડ્યું ને એમાં આ વીલ છે બધા. અને થોડો એ વખતે શું ડખો થયો હતો વિહારીલાલજી મહારાજના વખતમાં, એ શાસ્ત્રી સ્વામી સુરવીર એટલે એ બધું થોડું ઘણું લખી ચૂક્યા છે. કોઈને જાણવું હોય તો ત્યાં જાણી લેવું. હવે આ વીલ કરી આપ્યું ગોર્ધન શેઠને ઈષ્ટ વાલી તરીકે, પોતે સર્વે નિર્ણય લેશે. અને વિહારીલાલજી મહારાજની જગ્યાએ કોણ આવ્યા? આચાર્ય લક્ષ્મીપ્રસાદજી. એમની ઉંમર નાની હતી, સગીર વય હતી, એટલે એમની સહી ભાઈ કાંઈ ચાલે નહીં. એટલે એમના વતી ટોટલી વહીવટ કોઠારી ગોર્ધનદાસજી કરતા હતા, તમારી જાણ માટે. હવે ગોર્ધનદાસ શેઠને વીલ કરી આપ્યું ત્યારે આ બહુ ડાયા માણસ હતા. પછી એમણે વિચાર્યું કે કોઈ પણ રીતે આ દભાણ મંદિરનું સમાધાન કરવું જોઈએ, પણ વિહારીલાલજી મહારાજ હતા એટલે થવું શક્ય નહોતું. પરંતુ સંવત 1955ના ભાદરવા સુદ 8મે આચાર્ય વિહારીલાલજી મહારાજ ધામમાં ગયા. ત્યાર પછી સૂઝબૂઝ વાળા કોઠારી ગોર્ધન દાસે સામે ચાલીને દભાણ મંદિરને શાસ્ત્રી બધા સાથે સમાધાન કરી આ રીતનો ઠરાવ લખી દીધો. શાસ્ત્રી બલરામદાસજી તેથી હાજર નહીં, અને એમના શિષ્ય હતા યોગેશ્વરદાસજી અને જગત પાવનદાસજી. તો કોઠારી ગોર્ધનદાસે એમને મળી, સામે હાલી અને સમાધાન કરાવ્યું, અને દભાણ મંદિર વડતાલ મંદિર નીચે ભેળવી દીધું. અને એ વખતે જે કોઠારી ગોર્ધનદાસે લખાણ કરી આપ્યું એ બેઠું હું અહીં વાંચું છું તમારા માટે. શ્રી વરતાલ લક્ષ્મીનારાયણ દેવ શ્રી સ્વસ્થાન શ્રી વરતાલવાસી શ્રી લક્ષ્મીનારાયણ ચરણ કમળ સમીપથી લખાવતંગ આચાર્ય શ્રી લક્ષ્મીપ્રસાદજી વિહારીલાલજી મહારાજ સગીરના વાલી ને મિત્ર ઈષ્ટ કોઠારી ગોર્ધનદાસ દયાળજીના તરફથી હાલ દભાણના રહેનાર સાધુ શાસ્ત્રી ઓગેશ્વરદાસજી ઉર્ફે જોગેશ્વરદાસજી બલરામદાસજી તથા સાધુ શાસ્ત્રી જગત પાવનદાસજી બલરામદાસજીને નીચે પ્રમાણે લખાણ ઠરાવ કરી આપવામાં આવે છે. મુદ્દો એક, તમો બંનેની હયાતી સુધી અને તમો બંનેમાંથી એક હયાતી હોય તેની છેવટ હયાતી સુધી અમારા ડભાણના મંદિરમાંથી બહાર મોકલવા નહીં, ને જો તમારી મરજી હોય તો જાઓ. તમે રહો ત્યાં સુધી ડભાણ મંદિર તમારું, તમને ક્યાંય મોકલવા નહીં, તમારી બદલી થાય નહીં. મુદ્દો નંબર બે, ને ઉપરથી કલમ નંબર એકમાં, ને ઉપરની કલમ નંબર એકમાં લખ્યા પ્રમાણે તથા બંનેની હયાતી સુધી મંદિરનું કામકાજ તમે બંને કરો, અને બે માંથી એક હયાત હોય તો એક કરો. મુદ્દો ત્રણ, દબાણમાં સાધુ તથા કોઠારી તથા પાળા તમારી મરજી પ્રમાણે રાખો. મુદ્દો ચાર, દબાણમાં શિલકદાર અમારા તરફથી રહેશે, પણ વખતે તમારે તેને બદલવાની જરૂર પડે તો તેની જગ્યાએ અમો બીજો મોકલી આપશું. કેટલું નિર્માનીપણે કેવું બધું લખી દીધું. ડાયા પાંચ, ડભાણના મંદિરનું કામ અધૂરું છે તે અમારા તરફથી અમારે પૂરું કરવામાં આવશે. જે કામ મંદિરનું અધૂરું છે એ અમે વડતાલ મંદિર પૂરું કરી દઈશું. ડભાણના મંદિરમાં ઠાકોરજીની પૂજા કરવા સારું બ્રહ્મચારી મંડળ તમારી મરજી પ્રમાણે મોકલશું. અને હાથમાં મુદ્દો, ડભાણના મંદિરના ખર્ચ માટે નીચે લખેલા ગામો નીમ્યા છે તે નડિયાદ, ડભાણ, પીજ, આથરોલી, અરેરા, સંધાણા અને રંગવાણજ. એ રીતે ગામોનો ધર્માદો ડભાણના મંદિરમાં ખર્ચને માટે ડભાણના મંદિરને ખાતે રહે એટલે ડભાણના મંદિરમાં લેવો, અને સદરહુ ગામોના નામનું વડતાલથી સાધુ બ્રહ્મચારી વડતાલમાં ઉઘરાવી જાય. નામના આઠાના વડતાલથી સાધુ ત્યાં ઉઘરાવી જાય હાથે ગામના. પણ આ હાથે ગામનો ધર્માદો ડભાણ મંદિરમાં જાય. આજે પણ આ હાથે ગામનો ધર્માદો ડભાણ મંદિરમાં જાય છે, વડતાલમાં નહીં. નડિયાદવાળાનો ધર્માદો ડભાણ જાય ખરું ને? નડિયાદવાળા છે કોઈ? આ જગાભાઈ છે એક, નરસિંહભાઈ છે. વાત સાચી? ઈ ડભાણની મંદિરની જમીનોના ગણવતા તથા ભાડા ચિઠ્ઠીઓ વગેરે દસ્તાવેજો અમારા નામથી થશે, પણ તેની ઉપજ ડભાણના મંદિરમાં રહેશે. અમારા નામે રહે એટલું. ડભાણના મંદિરમાંથી દીક્ષા લેવા સારું તમે મોકલશો તો અમે તેને દીક્ષા આપીશું. નહોતા આપતા, દીક્ષા આપીશું. ઉપર પ્રમાણે ઠરાવ કર્યો છે તે મંજૂર છે. મિતિ સંવત 1956 ના વૈશાખ વદી પડવાના દિવસે આ ઠરાવ થયો. આચાર્ય શ્રી લક્ષ્મીપ્રસાદજી મહારાજ, શ્રી વિહારીલાલજી મહારાજના સગીરના વાલી તથા ઈષ્ટ મિત્ર કોઠારી ગોરધનદાસ દયાળજી સહી ઠાકર કોઠારી હઠીભાઈ નાનજીભાઈ, આ રીતે આનંદાનંદ સ્વામીના શિષ્ય શાસ્ત્રી બલરામદાસજી સ્વામીના જીવનમાં ડભાણ મંદિરનો ઐતિહાસિક પ્રસંગ આપની આગળ પ્રસ્તુત કર્યો. હવે આનંદાનંદ સ્વામીની શિષ્ય પરામાં આગળ જઈએ તો આનંદાનંદ સ્વામીના શિષ્ય જ્ઞાન સ્વરૂપાનંદ, એમના નામે આમને લખ્યા એટલે એમના શિષ્ય થયા શાસ્ત્રી બલરામદાસજી સ્વામી, એમના બે શિષ્ય શાસ્ત્રી યોગેશ્વરદાસજી અને શાસ્ત્રી જગત પાવનદાસજી. હવે યોગેશ્વરદાસજીના શિષ્ય ચૈતન્યદાસજી સ્વામી શાસ્ત્રી હતા, તેમના થયા કોઠારી ધર્મતનય સ્વામી, અને તેમના પુરાણી ગોપીનાથજી, અને એમના થયા લોકેશ પ્રસાદ સ્વામી અને દેવનંદન સ્વામી તરસાલી ગુરુકુળ અટાણે. લોકેશ પ્રસાદદાસજી અને દેવનંદન સ્વામી છે. પુરાણી ગોપીનાથજી થોડા સમય પહેલા 6 વર્ષ ઉપર જીવીને ધામમાં ગયા, એને આપણે બધાએ જોયા છે. આમ યોગેશ્વરદાસજી સ્વામીનો પરિવાર બતાવી દીધો તમને. હવે શાસ્ત્રી જગત પાવનદાસજી સ્વામી બીજા બલરામ શાસ્ત્રીના શિષ્ય, તેમના શિષ્ય સાધુ રામકૃષ્ણદાસજી સ્વામી, હરિદાસજી સ્વામી, હરિસેવાદાસજી સ્વામી, શાસ્ત્રી હરિકૃષ્ણદાસજી સ્વામી અને બાલમુકુંદ સ્વામી, આ પાંચમાં બીજા હરિસેવાદાસજી અને પાંચમા બાલમુકુંદાસજી સ્વામીને કોઈ શિષ્ય નહોતા. હવે ત્રણ જે વિદ્યા એમાં રામકૃષ્ણદાસજી સ્વામી, તેમના સાધુ કુંજવિહારીદાસજી સ્વામી, તેમના શિવલ્લભદાસજી સ્વામી અને કોઠારી ઘનશ્યામ પ્રસાદદાસજી સ્વામી સારંગપુરવાળા. અત્યારે શ્રીવલ્લભ સ્વામી અને ઘનશ્યામ સ્વામી તો છે, કુંજવિહારીદાસજી શાસ્ત્રી નથી. હવે કોઠારી ઘનશ્યામ પ્રસાદદાસજી સ્વામી સારંગપુરવાળાના શિષ્ય શાસ્ત્રી સૂર્યપ્રકાશદાસજી સ્વામી, એ તો હજી યુવાન છે આપોળખો, અને શાસ્ત્રી સત્યપ્રકાશદાસજી સ્વામી, આટલો આ એમનો વંશ કીધો. હવે ત્રીજા જે હરિસેવાદાસજી સ્વામી હતા જગત પાવનદાસજીના, એમનું મંડળ કહું છું. એમના શાસ્ત્રી હરિચરણદાસજી સ્વામી, દબાણ શાસ્ત્રી હરિચરણદાસજી સ્વામી, બસ આ તમે બધાએ જોયા છે. તેમના શાસ્ત્રી લક્ષ્મીપ્રસાદદાસજી સ્વામી, ગુરુ લક્ષ્મીપ્રસાદજી કહેવાય છે અત્યારે, વડતાલ છે. આ હરિચરણદાસજી સ્વામી હમણાં ધામમાં ગયા, જેમણે રાકેશ પ્રસાદજી મહારાજને કંઠી બાંધી. એ બાલકૃષ્ણાનંદાસજી સ્વામી હાલ છે, અને તેમના અક્ષર પ્રસાદદાસજી સ્વામી છે, અને જગત પ્રકાશદાસજી સ્વામી છે. પછી વિશ્વવલ્લભદાસજી સ્વામી જે પારાયણો કરે છે, તેમના સંત વલ્લભદાસજી સ્વામી હમણાં થયા છે, અને શાસ્ત્રી હરિકૃષ્ણદાસજી સ્વામી. હવે ચોથા જે હરિકૃષ્ણદાસજી સ્વામી છે એમની વાત કરીએ છીએ, તો એમના શિષ્ય શાસ્ત્રી હરિબલદાસજી સ્વામી, જે શાસ્ત્રી હરિજવનદાસજી સ્વામીની સાથે હતા ને બહુ બળિયા હતા, અને જ્યારે સત્તા પરિવર્તન થયું ત્યારે હરિજવનદાસજી ને હરિબલદાસજી સ્વામી વગેરે બહુ જ બધા કોર્ટ વગેરેમાં હતા. એમના વિષ્ણુ પ્રસાદદાસજી સ્વામી અને પુરાણી હરિવલ્લભદાસજી સ્વામી અને તેમના કૃષ્ણ પ્રસાદદાસજી સ્વામી તથા ઘનશ્યામ સ્વામી, આ લોકો તો છે ને બધા. આ રીતે આનંદાનંદ સ્વામીના મંડળની વિગત કહી ખાસ આપને જાણ થાય કે આનંદાનંદ સ્વામીનું મંડળ વડતાલમાં છે. અમદાવાદમાં સ્વામીના જે કોઈ શિષ્યો હતા તે શિષ્યો તેમણે માનુભાવાનંદ સ્વામીને સોંપી દીધા હોવાથી અમદાવાદમાં આનંદાનંદ સ્વામીની વંશ પરંપરા નથી. આ ગણાય એવા ઈ વડતાલમાં.
ધન્ય આનંદાનંદજી, ધન્ય ગુણો મહા, એવા ગુણો આપજો જ્ઞાન ને હે ભગવાન. પંચવ્રતે પુરાશુરા દીન પણુ અતિ અપાર,
પંચવ્રતે પુરાશુરા
પણ હતું અપાર, પંચવ્રતે પુરાસુરા દિન પણ હતું અપાર. દાસ તા દાસ થઈને રહેતા પ્રગટ પ્રભુ શ્રીજીમાં,
પ્રગટ પ્રભુ શ્રીજીમાં
હતો અતિશય પ્યાર. આનંદાનંદજી ધન્ય ગુણો મહા,
ધન્ય આનંદાનંદજી ધન્ય ગુણો મહા.
નિર્સ્વાર્થ નિર્બંધ ક્ષમા,
નિર્સ્વાર્થ નિર્બંધ ક્ષમા,
ધીર આજ્ઞાનુસંધાન,
ધીર આજ્ઞાનુસંધાન,
સર્વપરી સંતો ભક્તો માહે,
સંતો ભક્તો માહે,
સેવામાં શ્રદ્ધા અતિ ઘણી,
સેવામાં શ્રદ્ધા અતિ ઘણી,
સેવતા સ્નેહ સમે,
સેવતા સ્નેહ સમે.
ધન્ય આનંદાનંદ રે ધન્ય ગુણો મહા,
ધન્ય આનંદ.
આટલા એનામાં અદભુત ગુણો હતા અને વ્યવહારિક કળાઓની તો કોઈ સીમા નહોતી. હવે એ ગણાવું છું.
હતી વ્યવહારિક કળા સ્વામી માં પરંપરા,
આયોજન શક્તિ બહુ હતી,
સમય સૂચકતા
અપાર, સમય સૂચકતા
અપાર, શિલ્પ કળા રસોઈ કળા કિર્સણ કળા પૂજન
પૂજન કળા કિર્સણ કળા
ચાતુર્ય રાજનીતિ,
રાજા હતા એટલે રાજનીતિ હોય,
વળી પ્રતિભા સંપન્ન, અતિ વ્યવહાર કુશળતા, રાજીપો અપાવના,
બધાને રાજીપો બહુ અપાવતા મહારાજ નો,
યશ વહેંચતા સહુને,
યશ વહેંચતા
સહુને, નિષ્ઠા રાખી અપાર, અતિથિ અંત ના ડગ્યા નિષ્ઠા તીવ લવલે, કેવા જાણ્યા હશે એને,
કેવા જાણ્યા હશે એને,
પ્રગટ ને પરમે,
પ્રગટ ને પરમે,
કેવા આનંદ આનંદ ને કરું લાખો વંદન,
બોલો સહજાન.